તારીખ 20/5/1991 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 702 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 322 મૂળ કેસેટમાં હમિંગ છે તથા અવાજ ઘોઘરો છે.
વિચારવાન પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. મનુષ્ય આયુ પૂરું થાય એ પહેલા શીઘ્રપણે આત્મહિત સદાય, પૂર્ણપણે આત્મહિત સદાય એવા પ્રયત્ન સહિત જ વિચારવાન પુરુષો તો પ્રમાદ કર્યા વિના અને નિરર્થક કાર્યોમાં સમયને ગુમાવ્યા વિના, શક્તિને ગુમાવ્યા વિના આત્મહિતમાં જ લાગેલા રહે છે એને વિચારવાન પુરુષો કયા છે. એવું મથાળું બાંધીને ભૃગુ કચ્છ એટલે ઘણું કરીને ભુજ, ભુજ પણ ભુજને ભૃગુ કચ્છ કહેતા હોય. આય શ્રી અનુપચંદ મલુકચંદ પ્રત્યે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. કેવી મતિ કહીએ? અહીંયા રહસ્યભૂત મતિ. રહસ્યભૂત મતિ એટલે આયુષ્ય દરમિયાન જે પ્રકારના પરિણામ કર્યા અને એ પ્રકારના પરિણામના તાણામાણાથી જે કાંઈ આયુષ્યનું નિબંધન થયું, જેમ એક દોરડું વણવું હોય તો ઘણા તાણાને વળ ચડાવી ચડાવીને ભેગા કરીને પછી એક દોરડું કરવામાં આવે છે, એમ આયુષ્યનું બંધન જન્મથી મૃત્યુ પર્યંત એવું છે કે એ દોરડાને વચ્ચેથી કાપી શકાતું નથી. આયુષ શરૂ થયું એ પૂરું કરીએ છૂટકો, પછી મનુષ્યનું હોય કે નારકીનું હોય કે દેવનું હોય. એટલે સામાન્યપણે આયુષ્યનો બંધ 2/3 આયુષ્ય ભોગવ્યા પછી પડે છે. એનું કારણ એ છે કે 2/3 જે આયુષ્ય ભોગ્યો એમાં જે પરિણામ કર્યા એ પરિણામ અનુસાર બંધ પડવાનો છે. પરિણામ કંઈક ને બંધ કંઈક પડે એમ નથી બનવાનું. અને એ પરિણામ અનુસાર મતિ એટલે બુદ્ધિ થઈ જાય છે એમ કહેવું છે. એટલે સામાન્યપણે ઘણું કરીને એટલે સામાન્યપણે ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મતિ એટલે પોતે જેવા કર્મ બાંધ્યા છે એ પ્રકારની મતિ મૃત્યુ વખતે વર્તે છે. સંક્ષેપમાં એમ પણ કહી શકાય કે જેવી રુચિ હોય એ રુચિનો વિષયભૂત પદાર્થ મૃત્યુ વખતે એને અવલંબનમાં આવે, એના પરિણામોને અવલંબન કોનું રહે મૃત્યુ વખતે? કે જેની રુચિ હોય એનું. આત્માની રુચિ હોય તો જીવને પરિણામ જે રહે એ મૃત્યુ વખતે આત્મા સંબંધી નાથી લે. જો આત્માની રુચિ હોય તો મૃત્યુ વખતે એને આત્મા સંબંધીના પરિણામ ચાલુ થાય. અને સંસારની રુચિ હોય તો એ કે છોકરાઓને બોલાવી લ્યો, છોકરીઓને બોલાવી લ્યો, બધાને હું વાત કરી દઉં, બધાને હું ભલામણ કરી દઉં, હું આમ કરી દઉં આમ, એ બધાના પ્રકારના પરિણામ થાય. એટલે ઉત્પન્ન કરેલા કર્મની એટલે જે એને તીવ્ર રુચિપણે પરિણામ કર્યા છે એવી મતિ એની મૃત્યુ વખતે હોય છે. એટલે પૂછવામાં આવે છે આપણે ત્યાં પણ તમારી દેહ છોડતી વખતે પરિણામ કેવા હતા, પોતાની ઉપસ્થિતિ ન હોય પણ પરિચિત વ્યક્તિ હોય તો પૂછે કે ભાઈ છેલ્લે છેલ્લે પરિણામ કેમ રહ્યા. હવે એનું શું, એમ પૂછવાનું શું કારણ છે કે છેલ્લે એના જે પરિણામ હતા એના ઉપરથી એ જીવન કેવું જીવ્યો અને હવે કેવું જીવશે એનો એક આંક બંધાય છે. એટલે જ્યારે પાછલી ઉંમરમાં જો પરિણામ સારા રહે તો એમ સમજવું કે ભવિષ્ય કાંઈક ઠીક છે, પણ જીવનના ઉત્તરાર્ધમાં જો પરિણામ બગડતા રહે તો એમ સમજવું કે ભવિષ્ય સારું નથી. આ એક એનો ઇન્ડિકેટર છે. વૃદ્ધાવસ્થામાં જે પ્રકારના પરિણામ થાય છે એ પરિણામ એના ભાવિ ભવને સૂચિત કરે છે. ક્વચિત માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ છે. શું છે, જીવના પરિણામમાં બે પ્રકારના ભાવ થાય છે કે ક્વચિત જ, ક્યારેક જ માંડ પરિચિત થયેલો, થોડો પરિચય કર્યો છે એને, ક્યારેક ક્યારેક કોઈ સત્સંગ મળ્યો, કોઈ સત્શાસ્ત્ર વાંચ્યું, એવો એક પરમાર્થ તે એક ભાવ આત્મકલ્યાણ સંબંધીનો એક પ્રકારનો ભાવ છે. અને નિત્ય પરિચિત જીવનમાં દેહાર્થે, દેહાત્મ બુદ્ધિએ નિત્ય પરિચિત નિજ કલ્પના આદિ ભાવે હું ફલાણો ફલાણો આ બધું ફલાણો, એ બધી કલ્પના જે પોતાના સંબંધોની સેંકડો ગમે પોતાના સંબંધો જે એને કલ્પ્યા છે એ બધી નિજ કલ્પના આદિ ભાવે, રૂઢિધર્મનું ગ્રહણ એવો એક બીજો ભાવ, રૂઢિધર્મ હું જૈન છું, હું મોક્ષો છું, મારે ફલાણું કરવું જોઈએ, મારે આમ કરવું જોઈએ, મારે વાંચન કરવું જોઈએ, પૂજા ભક્તિ કરવું જોઈએ, દયાદાન કરવા જોઈએ, રૂઢિગત પડે કેમ કે હું ગ્રસ્થ છું, હું મોક્ષો છું, ફલાણું છું, અથવા ફલાણા સંપ્રદાય અનુસાર આપણામાં આમ છે માટે આપણે આમ કરાય, આપણામાં સામાયિકનું હોય તો સામાયિક વધારે કરાય, પ્રતિક્રમણનું વધારે તો પ્રતિક્રમણનું કરાય, વાંચનનું વધારે હોય તો વાંચન. એ રૂઢિમાં આવી ગયો, એ બધા એક જ લાઈનમાં છે, પછી સામાયિક પ્રતિક્રમણ વાળા જ વાંચન કરવામાં કંઈ બીજો ફેર નથી. નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે, રૂઢિધર્મનું ગ્રહણ એવો એક બીજો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. આ રીતે ધર્મના ક્ષેત્રમાં રૂઢિધર્મ પ્રમાણે અથવા તો આત્મકલ્યાણ, રૂઢિધર્મ પ્રમાણે નહીં પણ સમજણ અનુસાર ઓગસંગના છોડીને જે પારમાર્થિક માર્ગ છે એ સંબંધીના પરિણામ જીવે, ક્યારેક જ એને લક્ષ ઉપર આવ્યા છે, ક્યારેક જ થોડી કઈ બાજુની રુચિ થઈ છે, ક્યારેક જ થોડી સમજ આવી છે, બાકી તો રૂઢિ પ્રમાણે અનુસરે છે. જે સંપ્રદાયમાં, જે ટોળામાં, જે જગ્યાએ પોતે જે સંયોગોમાં હોય ત્યાં જે પદ્ધતિ હોય એ પદ્ધતિને અનુસરવાનો રૂઢિ થઈ જાય છે. એટલે શું છે કે પોતે સ્વતંત્રપણે પરમાર્થ માર્ગને શોધીને એ માર્ગે ન ચડે એટલે રૂઢિમાં ફસાયા વિના રહે જ નહીં, બીજો એનો વિકલ્પ જ નથી, કાં તો રૂઢિધર્મમાં આવી જાય અને કાં તો પછી સ્વતંત્ર રીતે મોક્ષ માર્ગને ખોજ કરીને અંતર્મુખ થાય અને મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી લે. બીજા કરતા વિશેષ માર્ગ છે તો પણ એ અવકાશ અહીંયા રહેલો છે કે અહીંયા પણ રૂઢિમાં આવી જાય જો સાચા માર્ગે ન ચડે તો. નિષ્કામ ભક્તિ કરીને પણ ઓગસંજ્ઞા તો ટાળવી રહી, ઓગસંજ્ઞા તો ટાળવી જ રહી, ઓળખાણ કરીને સાચી રહસ્ય ભક્તિમાં આવવું જોઈએ. ઓગ ભક્તિ છોડીને નિષ્કામ ભક્તિએ પ્રવર્તા છતાં પણ રહસ્ય ભક્તિમાં આવવું જોઈએ. રહસ્ય ભક્તિ એટલે શું કે ઓળખીને, દેવ ગુરુ શાસ્ત્ર સત્પુરુષના સ્વરૂપને ઓળખીને ઓળખીને જે બહુમાન અને ભક્તિ થાય ત્યારે એ ભક્તિથી જે દર્શન મોહ મંદ થાય એવું જે મોક્ષ માર્ગનું રહસ્ય. સત પરમ સત પ્રત્યેના ઓળખાણ પૂર્વકના બહુમાનને લઈને જે દર્શન મોહનો અનુભાગ ઘટે અને જે પારમાર્થિક લાભ થાય ત્યારે એને રહસ્ય ભક્તિની પ્રાપ્તિ થઈ એમ કહેવાય. આગળની વાત છે એને રહસ્ય ભક્તિ. શ્રીમદજીએ કહી છે કે સૌભાગ્યભાઈને લખ્યું છે કે તમને, તમે તો નિષ્કામ ભક્તિવાન છો એટલું જ નહીં પણ તમને રહસ્ય ભક્તિની પણ પ્રાપ્તિ થઈ છે. પછી કાં આગળ ચાલતા નથી તો પુરુષાર્થને પ્રેરણા કરે છે, પછી કેમ આગળ ચાલતા નથી? રહસ્ય ભક્તિમાં દર્શનમાં મંદ થાય અને જ્ઞાનમાં ઓળખાણ આવે. સત્પુરુષની સદ્ધર્મની ઓળખાણ આવે અને દેવગુરુ શાસ્ત્રની પણ ઓળખાણ આવે અને એ જીવ ઓળખાણ આવવાથી પુરુષાર્થવંત પણ થાય. એ રહસ્ય ભક્તનું ફળ છે કે એને પુરુષાર્થની પ્રાપ્તિ થાય, નહીંતર પુરુષાર્થ ન ઉપડે, ઘૂંચ્યા કરે. ઓગ ભક્તિએ નિષ્કામ ભક્તિએ ઘૂંચ્યા કરે એની એ વાત, પણ પુરુષાર્થ ન ઉપડે. પછી એને એમ લાગ્યું છે કે ભાઈ આ બરાબર છે માટે આ જ આપણે રાખવું, બીજું બદલવું નહીં. શું તો એના એ શાસ્ત્રો એનો એ સત્સંગ શું એ બધું રાખ્યા કરે પણ પુરુષાર્થ ન ઉપડે. એને પોતાને ખ્યાલ આવે કે પુરુષાર્થ નથી ઉપડતો, કરવું છું પુરુષાર્થ નથી ઉપડતો, પણ ઓગ એમનામાંથી બહાર નીકળતો નથી. મૂળ એ વાત છે. બીજું નિષ્કામ ભક્તિ છે એની પરીક્ષા ક્યારે થાય? ચર્ચા નીકળી છે વિચારી વિશેષ કે સામાન્યપણે કોઈ સમસ્યા ઊભી ન થઈ હોય જીવનમાં ત્યાં સુધી તો જીવને એમ લાગે કે આપણે આ બધું નિષ્કામપણે કરીએ છીએ, આપણને કંઈ બીજી સંસારને લાલસાઓ નથી રહી. પણ જ્યારે કોઈ પ્રતિકૂળતાઓ આવે, તકલીફ ઊભી થાય અને ત્યારે તકલીફ મટાડવા માટે પછી ધર્મની પ્રવૃત્તિ કરે કે ચાલો આપણે ધર્મની પ્રવૃત્તિમાં જોડાવ, તકલીફ છેલ્લા છે પાછી, ત્યારે એ નિષ્કામ ભક્તિ નથી રહેતી, ત્યારે એ સકામ ભક્તિ થઈ જાય છે. આ ભક્તિથી સુખી થઈ ગયા અથવા હવે મુશ્કેલી આવી છે પણ આપણે ધર્મના પસાયે વાંધો નહીં આવે. આપણે બધું કરીએ છીએ, સારા ભાવથી કરીએ છીએ, સારી રીતે કરીએ છીએ એટલે મુશ્કેલી આવે છે, પણ હવે આપણું કરેલું અલેખે નહીં જાય, કાંઈક વાવેલું ઉગશે કાંઈક આ વખતે. એ સકામ ભક્તિ છે, નિષ્કામ ભક્તિ નથી. એ પ્રસંગે ખબર પડે, ઉદય ન આવે ત્યાં સુધી જીવને પોતાને ખબર ન પડે ત્યાં સુધી છેતરાતો હોય બધું. પ્રસંગે ખબર પડે ને, લાગે છે, પણ કોઈ એવા પ્રસંગો બને ત્યારે ખબર પડે છે કે ક્યારે ક્યારે કેવા કેવા ચિત્ર વિચિત્ર પરિણામ થઈ જાય છે. બાકી તો સત્પુરુષની આજ્ઞાએ ચાલીએ છીએ, સત્પુરુષને માનીએ છીએ, સત્પુરુષની ભક્તિ કરી છે, એમના પ્રત્યે સમર્પણ કર્યું છે, એ બધું અહમપણું પોષ્યું હોય છે. શું અહમપણું પોષ્યું હોય છે એવું થાય છે. ઓળખાણ તો એવી ચીજ છે કે એકવાર સત્પુરુષને ઓળખો, એને સ્વરૂપ નિશ્ચયનું કારણ કીધું છે. 751માં આવશે, 751 બાકી છે. સત્પુરુષને આપ્ત પુરુષની ભક્તિ આજ્ઞા રૂચિરૂપ સંકેત કીધું છે, આજ્ઞા રૂચિરૂપ સંકેત કીધું છે. એટલું જ નહીં, આત્મસિદ્ધિને એને કારણ ગણી પ્રત્યક્ષ એમ કીધું છે કે આ તો પ્રત્યક્ષ કારણ છે. સત્પુરુષની ઓળખાણ એ તો સમ્યક દર્શનનું પ્રત્યક્ષ કારણ છે. એ તો બહુ મોટી વાત છે. અનંતકાળમાં અનંત વાર સત્પુરુષ મળ્યા છતાં એક વાર પણ સત્પુરુષની ખરી ઓળખાણ થઈ નથી જીવને. અરે સર્વજ્ઞને ભજ્યા છે પણ સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે ઓળખ્યા નથી. એથી સર્વજ્ઞપણે તો ક્યાંથી ઓળખે એમ કે છે. આવી ગયો ને 504, 504 પત્ર માં એ વાત છે. સમોસરણ માં જઈને મણિરત્ન ના દીવાથી અને કલ્પવૃક્ષ ના ફૂલથી પૂજા ભક્તિ કરી છે અને મંદિરમાં તે મોટા મોટા રાગથી ભક્તિ કરી છે. પહેલો પેરેગ્રાફ જુઓ, 406 પાને. કોઈ પ્રગટ કારણને અવલંબી અથવા કોઈ પ્રગટ કારણને વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, એટલે તીર્થંકરાદિને, 24 થઈ ગયા, માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ જો ઓળખાય તો તેનું મહત્ ફળ છે. સર્વજ્ઞને ઓળખો તો તારે ભૂતું નથી, પણ સમ્યક દ્રષ્ટિપણે પણ જો એને ઓળખાય તો એનું બહુ મોટું ફળ છે. બહુ મોટું ફળ છે એટલે એનું ફળ નિર્વાણ પદ જ છે, કેમ કે સમ્યક દર્શન થશે ને, સમ્યક દર્શન થશે નિર્વાણને પામશે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કાંઈ આત્મા સંબંધી ફળ નથી એમ એમ અનુભવમાં આવે છે, એમ વિચારમાં આવે છે એમ નથી કહેતા, એમ અનુભવમાં આવે છે. અમારા અનુભવની આ વાત કરીએ છીએ. એટલે ખરેખર જીવે સર્વજ્ઞને પણ ઓળખ્યા નથી અને સત્પુરુષને પણ ઓળખ્યા નથી. પછી લે છે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ, ઓલો પરોક્ષનું લીધું, હવે કહે છે કે પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે અને કોઈ અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો, સર્વજ્ઞપણે નહીં પણ સમ્યક દ્રષ્ટિ સ્વરૂપણે પણ ન જાણ્યા હોય તો તેનો આત્મ પ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેની સેવા કે અસેવાથી જીવને કાંઈ જાતિ ભેદ થતો નથી એનો એરિયા છે, કોઈ જાતિ ફેર પડતો નથી. માટે તે કાંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. ઓળખાણ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. શું કહે છે કે ક્વચિત માંડ પરિચિત થયેલો એવો પરમાર્થ ભાવ, તે એક ભાવ, અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ થાય એવો એક બીજો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. રૂઢિધર્મમાં આવેલા જીવો મૃત્યુ સમયે યથાર્થ પરિણામને પામી શકતા નથી, મોટાભાગના બે શુદ્ધ થઈ જાય છે, પરિણામ એટલા બધા બગડી જાય છે કે કાં તો વેદનાને લઈને અને કાં તો મમત્વનો તીવ્રતા થઈ જાય કે આ બધું છોડી દેવું પડશે મારે, હવે મારે ચાલ્યા જવું પડશે અને આ બધું મૂકી દેવું પડશે, તીવ્ર દુઃખી થઈને બે શુદ્ધ થઈ જાય છે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ્ય ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતા કોઈક વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. શું કહે છે કે આત્મકલ્યાણનો વિચાર તે સદવિચાર છે, સ્વરૂપ પ્રાપ્તિનો વિચાર તે સદવિચાર છે. વિચાર એટલે અભિપ્રાય સહિત, હેતુ સહિત, ધ્યેય સહિત, અથવા યથાર્થ આત્મદ્રષ્ટિ એટલે સમ્યક દ્રષ્ટિ, અથવા વાસ્તવ્ય ઉદાસીનતા એટલે આ સંસારમાં કાંઈ સાર નથી, કોઈ સુખનું કારણ નથી, ક્યાંયથી સુખ મેળવી શકાય એવી પરિસ્થિતિ છે જ નહીં, એકાંતે દુઃખનું જ કારણ છે એમ જાણતા એ પ્રત્યે ઉદાસીન થાય, અથવા સ્વરૂપ લાભ લેવાનાની જિજ્ઞાસામાં એક પ્રકારના ઉદયભાવોનો રસ, જે તે પ્રકારના ઉદયભાવોનો રસ ફિક્કો પડી જાય એવી કોઈ વાસ્તવિક ઉદાસીનતા, સાચી ઉદાસીનતા આવે તો એવો પ્રકાર સર્વ જીવ સમૂહને જોતા કોઈક વિરલ જીવને ખચિત હોય છે. આખો જીવનો સમૂહ જોઈએ છીએ ત્યારે આવો તો કોક જ જીવ નીકળે એવું દેખાય છે, અને બીજો ભાવ અનાદિ પરિચિત છે. તે જ પ્રાયે સર્વ જીવોમાં જોવામાં આવે છે. ધર્મના ક્ષેત્રમાં ઘણા જીવો છે પણ બધા રૂઢિમાં આવી જતા હોય એવું જોવામાં આવે છે. જ્યાં જે જાય છે ભળે છે રૂઢિમાં આવી જાય છે તે જ પ્રાયે જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, અને મૃત્યુ સમીપ આવે ત્યારે એ પરિણામોનું પ્રબળપણું જોવામાં આવે છે. એમ જાણી મૃત્યુ સમીપ આવે તથારૂપ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમથી તે પ્રકારે વર્તે છે. એટલે રૂઢિમાં પરિણતિ થઈ જાય અને રૂઢિગતપણે જવાને બદલે પોતે મૃત્યુની સમીપ આવતો જાય છે, આયુષ્ય વ્યતીત થતું જાય છે, ગમે ત્યારે પૂરું થઈ શકવા યોગ્ય છે એમ જાણીને પ્રથમથી જ જાગૃત થઈ જાય છે. તમે પોતે હવે એમને સંબોધીને કહે છે, અરૂપચંદભાઈને સંબોધીને કહે છે. નસીબદાર જીવો છે, સીધું સંબોધન કરે છે પત્રમાં કે તમે પોતે બાહ્યક્રિયાનો વિધિ નિષેધ આગ્રહ વિસર્જનવત કરી દઈને તમારે શું કરવું, બાહ્યક્રિયાનો આગ્રહ છોડી દો. બાહ્ય સંપ્રદાયની અંદર ક્રિયાકાંડી હશે એવું લાગે છે, ઘણા ક્રિયાકાંડમાં પડેલા હશે કે તમે બાહ્યક્રિયાનો વિધિ કે નિષેધનો આમ લેવું જોઈએ આમ ન લેવું જોઈએ, આ ખાવું જોઈએ આ ન ખાવું જોઈએ, આમ પાળવું જોઈએ આમ ન પાળવું જોઈએ, વિધિને નિષેધ એનો આગ્રહ વિસર્જનવત કરી દઈને ભૂલી જઈને અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈને એ દિશામાં તમે હવે ઉદાસીન થઈ જાઓ. દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવાર નો વિક્ષેપ છોડી દઈને શરીરને પણ વિક્ષેપ છોડી દો, અને શરીરના સંબંધી એટલે કુટુંબીઓ, દેહ અને તેના સંબંધીનો સંબંધ એટલે કુટુંબીનો સંબંધ એનો પણ વારંવાર વિક્ષેપ છોડી દઈને યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનું લક્ષ્યગત કરો તો તે જ સાર્થક છે. યથાર્થ આત્મભાવ જેવું મૂળ સ્વરૂપ છે એવો જે ભાવ એને યથાર્થ આત્મભાવ કહો અથવા મૂળ સ્વભાવ ભાવ કહો એનો વિચાર કરવાનો લક્ષ્યગત કરો, એને ઓળખવાનો, એનો પરિચય કરવાનો, એ બાજુ વળવાનો એ પ્રયત્ન કરો તો તે જ સાર્થક છે. બાકી બધું છોડી દો, બાહ્ય ક્રિયાકાંડ છોડી દો અને કુટુંબની પ્રયોજન પણ છોડી દો એમ કહેવું તો તે જ સાર્થક છે. છેલ્લે એટલે મૃત્યુ સમયે છેલ્લે અવસરે અનુષણાદિ કે સંસ્તરાદિ કે સંલેખનાદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કહ્યો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમે કરી તે નિશ્રેયને પ્રાપ્ત થાય છે. ઘણા શું કરે છે વિચાર કે અત્યારે તો આપણે થાય એટલો ધર્મ કરીએ છીએ રૂઢિપણે રૂઢિગતપણે. એક વાત પાકી રાખવી છે કે જ્યારે મૃત્યુ સમય આવે ને ત્યારે આપણે અનશન લઈ લેવો કે સંલેખના કરી લેવી આ જે છેલ્લી ક્રિયા છે એ આપણે ચૂકવું નથી, બીજાને કહી રાખ્યું હોય એવું લાગે ને તો અમને તમે પછખાણ આપી દેજો, મહારાજને બોલાવીને કે ગમે એ રીતે પણ અમને પછખાણ આપી દેજો. પણ અમારે છેલ્લે છેલ્લે અમારી ભાવના છે કે અમારે સંલેખના લઈ લેવું કે અનશન કરી લેવું. શું કે છેલ્લે અવસરે અનશન આદિક થાય કે સંસ્તરા સંસ્તર એટલે શું કહેતા હશે તમારે કઈ શબ્દ ખબર? હા, ઘાસની પથારે. ઠીક, ઘાસની પથારે. અને સંલેખના શું? સંલેખના તો આજ આપણે કહે છે ને સંથારો લઈ લીધો એને સંલેખના કહે છે. એવી ક્રિયા ક્વચિત બને કે ન બને એની અત્યારથી કાળજી નહીં કરો તમે, એની ચિંતા નહીં કરો, ભલે બને ભલે ન બને કાંઈ વાંધો નહીં, પણ જો જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે, એટલે કે પોતાના સ્વભાવ તરફનો વિચાર છે, લક્ષ્ય છે, તો તેનો જન્મ સફળ છે. તો એને બાહ્ય ક્રિયાનો આગ્રહ રાખવાની જરૂર નથી અને ક્રમે કરીને તે નિશ્ચયને પ્રાપ્ત થાય છે, એટલે કલ્યાણને પ્રાપ્ત થાય છે. જો એને ક્રિયા કાંડી છે એટલે એની ક્રિયાથી એના પરિણામ ત્યાં છોટી જાય છે. શું થાય છે, એક જાતનું શલ્ય રહી જાય છે જીવને, કે જો હું આમ કરીશ તો મારું કલ્યાણ થશે. હવે એકલો ખાલી કોરો સ્વભાવ હોય છે, એને એ ધર્મ અથવા ધર્મનું કારણ માની લે છે, અને એમ માનીને એ દર્શનમોહને તીવ્ર કરતો જાય છે. દર્શનમોહ એમાં તીવ્ર થાય છે, ગ્રહિત થાય ને, મિથ્યા તો ગ્રહિત થાય છે. વેદના છે ને, લગભગ મૃત્યુ સમયે વેદના તો આવે છે, કોઈક જ જીવને ન હોય, પછી કોઈને લાંબો કાળ રહે, કોઈને થોડો કાળ રહે, પણ આવે એવી કે અર્થ ધ્યાનમાં ચાલ જ જાય જીવ એકદમ. એ પરિસ્થિતિમાં તમને બાહ્ય ક્રિયા આદિનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ્ય જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતા આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે, કે તમને તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી. શું કહે છે, ક્રિયાકાંડી છે કે તમને બાહ્ય ક્રિયા આદિનો કેટલાક કારણ વિશેષ છે વિધિ નિષેધનો લક્ષ્ય જોઈને તમારો લક્ષ્ય બહુ હતું ત્યાં, તો તીવ્ર પરિણામ એ બાજુ ના રહેતા હતા વિધિ બાહ્ય ક્રિયામાં. અમને ખેદ થતો હતો એ જોઈને કે આ જીવને આવું ક્યાં છે, આવી પકડ ક્યાં છે, શું અને એમાં કાળ વ્યતીત થતા આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે. આ પ્રશ્ન ઉઠ્યો, એ તો તમે જોતા નથી કે આત્માને આમાં શું લાભ થાય છે, ક્રિયાકાંડમાં પીડ્યા છો પણ આત્માને શું લાભ થાય છે એ તો કઈ જોતા નથી, અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકો છો કે ક્રિયાનો જ વિચાર કરો છો, આમ થયું ને આમ ન થયું, આ બરાબર હચવું ને આ ન હચવાનું. બાહ્ય ક્રિયા ઉપર નજર રહીએ છીએ, આત્મા ઉપર તો વિચાર પણ આવતો નથી. કે તમને કેટલો તેનો આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી, એટલે ક્રિયાકાંડનો ખૂબ પરિચય થતા તમને કેમ ખેદ થતો નથી, આમાં આત્મકલ્યાણ કઈ થતું નથી, ને આમ નામ જિંદગી કાઢી નાખવાની ક્રિયામાં ને ક્રિયામાં. એટલે કહ્યું કે કોઈ ભાગશાળી જીવ છે, નહીતર ભાગ્ય જ્ઞાની સીધું કહે, કારણ કે માણસ પાત્ર ન હોય તો એને દુઃખ લાગી જાય કે મને આમ કીધું, મને આમ કહી દીધું, ભાઈ તારા કલ્યાણ માટે કહી દીધું. સહજ માત્ર જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય, તે કેને અર્થે? જાગૃતિ કાળ નો એટલે સાવધાની નો કાળ, જાગૃતિ ના અવતરણ થી નીકળે છે. જાગૃતિ એટલે માત્ર ઊંઘે ને જાગે એમ નહી, પણ જે સાવધાની છે એ તમારી બધી સાવધાની ક્રિયાકાંડ ઉપર જ બધી થઈ ગઈ છે. એટલી સાવધાની ક્રિયાકાંડ માં જાગૃતિ રહી કે એમાં જરાક આગું પાછું થઈ ગયું હોય તો આકુળતા 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 કરી બેસે. શું હે, તમને આટલા વખત કહે છે હજી આમ નામ થયા કરે છે, સમજતા જ નથી ઘરવાળા લોકો, તો આમાં કેટલું અમારે જાળવવાનું હોય છે. શું એ રીતે જાગૃતિનો ઘણો કાળ સામાન્ય ઉપયોગ દીધો હોય તો ચાલે, એમાં કઈ વધારે ઉપયોગ દેવાની જરૂર નથી, પણ આખે આખો ત્યાં છોટી જાય જીભ પૂરી જાગૃતિથી, કોના અર્થે કરો છો? ને વિચાર કર્યો કે આમાં શું આત્માને લાભ થયો, એ કોને છે અને તેનું શું પરિણામ, એનું ફળ શું, પરિણામ એટલે એનું ફળ શું, એનો કઈ વિચાર કર્યો? અને તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી અને એ બાજુનો તમને લક્ષ્ય કેમ જાતો નથી, એવો કેમ વિચાર કરતા નથી કે આનું ફળ શું, આ શા માટે હું કરું છું, કોના માટે કરું છું, તે વિશે ક્વચિત કાંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે? ક્યારેક ક્યારેક અગાઉ પણ તમને આ બાજુની પ્રેરણા કરવાની ઈચ્છા અમને થઈ સંભવે છે, પણ તમારી તથારૂપ રુચિ અને સ્થિતિ ન દેખાવાથી, જોયો, જ્યાં સુધી તમારી સ્થિતિ અમે કહીએ એ વાત સાંભળવું કે ધ્યાન દેવું એના ઉપર નહોતી. શું ત્યાં સુધી તમને મેં વાત કહી નથી? ઈચ્છા તો થઈ છે ક્યારેક ક્યારેક કે આ ખોટે રસ્તે છે અને સાચી દિશા બતાવી દે, ફરતી પાછી ખેંચી લીધી છે. તમને વાત નહોતી કરી, વાત કરવાનો વિચાર એવો પણ વાત નહોતી કરી, કેમ કે તમને લાભ થવાને બદલે કદાચ નુકસાન થાય. ક્યારે મને આવું કહી દીધું, એટલે અમારા પરિણામ છે પાછા ખેંચાઈ ગયેલા. નહીં કહેવામાં પણ અનુકંપા છે અને કહેવામાં પણ અનુકંપા છે. જ્ઞાની પુરુષ વિચારીને કહે કે આ જીવને કહેતા કઈ નુકસાન તો નહીં થાય ને, તો પણ એમને અનુકંપા છે, એટલે એની યોગ્યતા જીવને કહે. ભાગી જાય એવી રીતે નો વાત કરે, ઉભો રહી એવી રીતે વાત કરે, એથી અનુકંપા હોય છે, ઘણી કરુણા હોય છે, કઈ લેવું દેવું નથી, નિષ્કારણ કરુણા છે. હા, અનુપચંદભાઈ નો પેલો પત્ર લાગે છે. હા, પરિચયમાં છે એટલે તો વાત કરે છે કે તમને ક્યારેક ક્યારેક કહેવાનો વૃત્તિ આવી છે પણ પાછી ખેંચાઈ ગઈ છે. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. અત્યારે પણ અમે જે વાત કહીએ છીએ એને તમે અવકાશ એટલે જગ્યા આપો, અમારી વાતને તમે ધ્યાનમાં લ્યો. હજી પણ આ ફેરફાર થઈ શકે એવું છે, નહીતર એમ કેવું છે કે એક કાળ એવો આવશે કે ફેરફાર નહીં થાય. એક બીજી વાત યાદ આવી એના ઉપર, આ તો ક્રિયાકાંડનો દ્રષ્ટાંત છે. અનુપચંદભાઈનો જે દ્રષ્ટાંત છે એ તો ક્રિયાકાંડનો છે. આપણે આપણા જે મુમુક્ષુ સમાજની અંદર જે રૂઢિ થઈ ગઈ છે અને એ રૂઢિમાંથી બહાર નથી નીકળાતો, એ એક સૂક્ષ્મ પ્રકાર જરા વિચારવા જેવું છે કે તત્વજ્ઞાનનો આપણે બુદ્ધિપૂર્વક અભ્યાસ કરીએ છીએ, બધા લગભગ બુદ્ધિજીવી માણસો છીએ અને તત્વજ્ઞાનનો બુદ્ધિપૂર્વક આપણે અભ્યાસ કરીએ છીએ અને બધી વાત સમજીને સાચા ખોટાનો નિર્ણય કરીએ છીએ કે આ બરાબર છે, આ બરાબર નહીં, બસ આ રૂઢિ થઈ ગઈ છે. હવે એ સમજેલી વાતને અમલીકરણ કરવો, અનુભવકરણ કરવો અથવા પ્રયોગ કરવો એમાં આવતા નથી, કેમ કે રૂઢિમાંથી નીકળતા નથી. રૂઢિમાંથી નીકળવું બહુ અઘરું છે. એકવાર ચર્ચા ચાલતી હતી કે ભાઈ આ સમજીને પ્રયોગમાં આવવું જોઈએ, તો કે એમ કરો ને પ્રયોગ અમને સમજાવી દો ને. મેં કહ્યું કે એ પ્રયોગની વાતને પણ તમારે રૂઢિમાં જ નાખવી છે ને, સમજી લીધું, બસ શું કર્યું, સમજી લીધું અને સમજાય કે હા. તો જે વાત સમજવા માટે પણ પ્રયોગ જોઈએ. પ્રયોગની વાત સમજવા માટે પ્રયોગ જોઈએ, પ્રયોગની વાત પ્રયોગથી સમજવી જોઈએ. એના બદલે જે રૂઢિમાં આવીને બધી વાતો અત્યાર સુધીની સમજ્યા, એ પ્રયોગની વાત પણ તમારે એ જ રૂઢિમાં સમજી અને એમાં ફિટ કરવી છે, એટલે હવે તો નીકળવાની પછી જગ્યા જ નહીં, જાઓ. એવી રીતે ચર્ચા નથી કરવી, પ્રયોગની ચર્ચા એવી રીતે નથી કરવી. પ્રયોગની જો ચર્ચા કરવી હોય તો હવે પછી ચર્ચા કરવા બેસો ત્યારે કેટલાક પ્રયોગ કરીને આવજો અને પછી એની ચર્ચા કરજો, પછી પ્રયોગની ચર્ચા કરવાની જે તમને મજા આવશે. એ અત્યારે વાત સાંભળીને સંમત કરી લેવાથી જૂના ઢાંચામાં જે ફિટ થઈ ગયા છે, જે જૂની રૂઢિમાં હલવાઈ ગયા છે, એમાં એક વધારે સલવાવાનો તબક્કો ઊભો થશે, બીજું કાંઈ નહીં. રૂઢિ એક એવી ચીજ છે, આપણને એમ કે ક્રિયાકાંડની રૂઢિમાં જ માણસો આવી જાય, અને આપણે ક્યાં, આપણે ક્યાં ક્રિયાકાંડ છે ભાઈ? આ વાંચન શ્રવણ બાહ્ય ક્રિયા એ બધું ક્રિયાકાંડ જ છે, કાંઈ બીજું નથી. વાંચન શ્રવણની બાહ્ય ક્રિયા તે ક્રિયાકાંડ જ છે, બીજું કાંઈ નથી. એને જ્ઞાન ક્રિયા માની લેવાની ઉતાવળ કરવા જેવી નથી. એ રીતે તો જે પદ્ધતિને જે રૂઢિ થઈ ગઈ છે એ રૂઢિમાં ફેરફાર કરવામાં નહીં આવે તો પરિસ્થિતિ જેવી બીજા સંપ્રદાયના જીવોને બગડેલી છે એવી જ આપણી, બીજી રીતે થવાની નથી. આ પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ એ સમાજ આવી ચૂક્યો છે રૂઢિમાં. હું સમજ્યો છું કે હું સમજું છું એવું જે પરિણામ એ સત્પુરુષને ઓળખવા ન દે. મોટું નુકસાન ક્યાં આવે કે સંકેતનું જે પહેલું સ્ટેજ, પછી સ્વરૂપ નિશ્ચયનું બીજું સ્ટેજ, પછી સમ્યક દર્શન, બે ત્રીજા સ્ટેજે સમ્યક દર્શન છે, એમાં પહેલા સ્ટેજમાં પ્રતિબંધ ઊભો થાય, પહેલા સ્ટેજથી જ પાછો વળવાનું થાય. બીજા સ્ટેજમાં સ્વરૂપ નિશ્ચય સુધી તો આવવાનો પ્રશ્ન જ નથી. એટલે કહે છે કે હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કાંઈ પોતાના આત્માને કલ્યાણ થવાનું નથી. કેવી વાત લીધી, લોકોમાં તમે ધર્મના ક્ષેત્રની અંદર વધારે પ્રવૃત્તિ કરતા હશો તો લોકો એમ કહેશે કે ભાઈ બહુ વિચારવાન છે, બહુ ધર્મી જીવ છે, કાં તો ત્યાં સુધી ધર્મી એટલે સમ્યક દ્રષ્ટિ થઈ ગયા, કાં તો સમ્યક દ્રષ્ટિ છે, કાં તો જ્ઞાની છે, કાં તો બહુ વિચારવાન છે, બહુ આત્માર્થી છે, અથવા બહુ ઘણું પાળે છે, ઘણું સંયમ રાખે છે, ઘણું આમ કરે છે, ખાવા પીવામાં બીજા ત્રીજામાં, એમ કાંઈ ને કાંઈ ક્રેડિટ તો માણસની બંધાય છે. જેટલું સમર્પણ છે એટલી તો એની છાપ ઊભી થાય છે, અથવા પૂર્વકર્મમાં યશ નામ કીર્તિનો ઉદય હોય એટલી એની કીર્તિ તો કોઈ પણ વ્યક્તિને પોતાના પૂર્વકર્મો પ્રમાણે તો કીર્તિ અપકીર્તિ થાય છે. એટલે લોકો એમ કહે એથી કાંઈ કલ્યાણ નથી અને લોકો નિંદે તેથી કાંઈ અકલ્યાણ પણ નથી. અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મમાં કાંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. અમને, અમારો તો આ નિર્ણય છે કે જે બહારનો વ્યવહાર છે એમાં જે વિધિ નિષેધ કરો છો અને એ કરતા બુદ્ધિ એ કરો છો, એનું જે કર્તૃત્વ થાય છે એમાં તમને મોટાઈ લાગે છે પછી કે અમે કેટલો ચુસ્તપણે પાળીએ છીએ. શું કે જરાક ફેરફાર થાય એટલે કે નહીં, ન જોઈએ. શું એવી રીતે એનો તમે વિધિ નિષેધના કર્તૃત્વમાં તમને મહિમા આવી જાય છે. અમારો એ નિચોડ છે કે એમાં કાંઈ કલ્યાણ નથી, આત્માનું એમાં જરા પણ કલ્યાણ નથી. એમાં કાંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કાંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે, કોઈ નિશ્ચયના એકાંતિક દ્રષ્ટિથી લખ્યું છે, અથવા અન્ય કાંઈ હેતુ છે, કોઈ બીજું કારણ છે એમ વિચારવું છોડી દઈને, એટલે કે અમને સંપ્રદાયમાંથી છોડાવવા માગે છે. શું અમારા સંપ્રદાયથી અમને છોડાવવા માગે છે, અથવા કાંઈ અમને કોઈ એકાંતમાં લઈ જવા માગે છે, એવું વિચારવું છોડી દઈને, જે કાંઈ તે વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની પ્રેરણા થાય તે કરવાનો વિચાર રાખવો, એ જ સુવિચાર દ્રષ્ટિ છે. હવે જો તમે પરિચયમાં આવ્યા છો તો અમારો હેતુ તમને બાહ્ય દ્રષ્ટિ છોડાવીને અંતર્મુખ દ્રષ્ટિ કરાવવાનો છે. એટલે એવું લક્ષ્યમાં રાખો કે અમારા વચનોથી અંતર્મુખ વૃત્તિ થવાની તમને પ્રેરણા થાય, એ જાતનો વિચાર રાખવો, એ જ તમારી સુવિચાર દ્રષ્ટિ છે. બીજી કલ્પના કરશો તો અવિચારીપણું થઈ જશે, બીજી કલ્પના જરા પણ કરવા જેવી નથી. કોઈ નસીબદાર જીવ છે, બહુ ચોખ્ખું લખ્યું છે. જો લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, જેટલા સંપ્રદાયમાં લોકો આવે ને એ બધા પામી જાય ધર્મ, ન ભૂતો ન ભવિષ્યતિ. તીર્થંકરના સમોસરણમાં આવેલા બધા જીવો પણ ધર્મ પામતા નથી. તો અત્યારે સંપ્રદાયમાં ને ટોળામાં ભળી જાય માટે ભળી ગયેલા જીવો બધા ધર્મ પામી જાય, એ વાતમાં કાંઈ માલ નથી. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાને કર્તવ્ય નથી. હું આમ કરીશ તો લોકો મારી પ્રશંસા કરશે, આમ કરીશ તો લોકો મારી નિંદા કરશે, આમ નહીં કરું તો પ્રશંસા કરશે, આમ નહીં કરું તો નિંદા કરશે, ચારે ભંગ લઈ લેવા, વિધિ અને નિષેધ, નિંદા અને પ્રશંસા, બે ને બે ચાર, બે ને ગુણ્યા બે, ચારે ભંગમાં એક ભંગમાં રહેવા જેવું નથી. અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ કરવી, અથવા મન વચન કાયાની પ્રવૃત્તિ કરવી, તે વિચારવાને કર્તવ્ય નથી. હૈદરાબાદમાં પંચકલ્યાણક પહેલાં થોડીક તર્ક વાંચનમાં વાત નીકળી હતી, પંચકલ્યાણક પ્રતિષ્ઠા શરૂ થશે થોડા દિવસોમાં, અને ભગવાનની પ્રતિષ્ઠા થાય જે પદ્ધતિથી આપણે પ્રતિષ્ઠા થાય છે એની અંદર મોટાભાગે દાનની ક્રિયાની મુખ્યતા થાય છે. મુક્ષુ જીવો જેની જેટલી શક્તિ ને યોગ્યતા હોય એ પ્રમાણે સારી રકમનું દાન કરે છે, કેમ કે ખર્ચો પણ સામે મોટો છે અને અનુલક્ષને બને એટલું સમર્પણ કરે છે. તો પછી એ દાન દેતી વખતે અથવા સારું દાન દેવાય તો લોકોને એમ થાય કે ભાઈ આને ઘણા વાપર્યા, આને સારા વાપર્યા, ભૂલે છું કે આવો વિકલ્પ થવો જોઈએ નહીં. ચર્ચા કરી હતી થોડી, ત્યાં જરા અમુક રૂચિવાળા માણસો છે, આ વાત બહુ ગમી છે, સારું થયું આ બરાબર પ્રસંગે વાત આવી છે, નહીતર સહેજે સહેજે થઈ જાય, સહેજે સહેજે થઈ જાય કે આપણે આ વખતે આપણા ઘરે પ્રસંગ હતો અને સારામાં સારા વાપર્યા છે, એ વિકલ્પ કરવા જેવો નથી. કેમ કે એમાં એમ લક્ષ્ય રહેશે કે બીજા પણ જાણે છે કે મેં પૈસા ઘણા સારા વાપર્યા છે, સમાજમાં આપણી પ્રશંસા થવાની છે. તો એ નિંદા પ્રશંસા અર્થે, અથવા કોઈ સારું કામ કરતા કોઈ નિંદા કરે, કોઈને અણગમો થાય, પોતે સારું કામ કરે ને બીજાને અણગમો થાય એને નિંદે, તો એટલા માટે કોઈ સારું કાર્ય છોડી દેવા યોગ્ય છે એ પણ વિચારવાન જીવને કર્તવ્ય નથી. ન તો પ્રશંસા અર્થે કાંઈ કરવા યોગ્ય છે વિધિ નિષેધ, ન તો નિંદા અર્થે પણ વિધિ નિષેધ કરવા યોગ્ય છે. બે માંથી એક પ્રકારે કરવા યોગ્ય નથી. બસ પોતાનો મોહ છોડવાની વાત છે. આ ધન સંપત્તિ સંપત્તિ પૈસા મારા નથી, મારો એના ઉપર અધિકાર નથી, પૂર્વ કર્મના યોગે સંયોગ થયો છે, તો વિતરાગ માર્ગના ઉદ્યોત અર્થે એનો કાંઈ ઉપયોગ થતો હોય તો થાવ, પણ એમાં મારું કાંઈ કર્તવ્ય નથી. મેં કર્યું છે એ વાત નથી, હું આપું છું એ વાત નથી. હા, અભ્યંતરમાં એના પ્રત્યેનો મમત્વ છોડવા માટે દાનની ક્રિયા, શાસ્ત્રમાં દાનની ક્રિયાનું વિધાન છે. શા માટે છે? કે તું એના ઉપરનો તારો મમત્વ ઓછો કરી નાખે, મમત્વ ઘટાડવા માટે એ વાત છે. આબરૂ વધારવા માટે એ વાત નથી. શું એના બદલે જીવને વિકલ્પ એ રહે કે આપણી છાપ સારી પડશે, ત્યાં એ દર્શન મોહને વધારે છે, મિથ્યાત્ને દ્રઢ કરે, બીજું કાંઈ નથી. વધારે સારું છે એ તો પછી મુનિરાજ શા માટે થઈ જાય છે? કે આરંભ પરિગ્રહ છોડીને મેળવાનું જ બંધ કરે છે, મેળવીને પછી દેવાનું છે ને, નિવૃત્તિ પણ એટલા માટે લીધી, ભલે મુનિ ન થાય પણ આરંભમાં પરિગ્રહની પ્રવૃત્તિ પણ શા માટે છોડે છે? ઘણું મેળવીને ઘણું દેવું એમ નથી, એ સિદ્ધાંત નથી. જે કાંઈ પોતાના પરિણામમાં અનિવાર્ય રીતે પ્રવૃત્તિ થાય અને પૂર્વકર્મ અનુસાર પ્રાપ્તિ અપ્રાપ્તિ તો થવાની છે, પ્રવૃત્તિ અનુસાર નહીં થાય ને પરિણામ અનુસાર પણ નહીં થાય, બરાબર? તો જે પૂર્વકર્મના યોગે સહેજે સંયોગમાં છે એમાં એના ઉપરનો મોહ ઘટાડી દેવો છે. જે વધારે મેળવવું છે એ તો તીવ્ર મોહે કરીને મેળવવું છે, એ તો મોહ વધારવાની વાત થઈ ગઈ, ઉલટા નહીં. તો પહેલાં ઊંધો હાલવું પછી હળવું હાલવું, એમ પછી ઊંધો હાલે શું કરવા એમ કહે છે? હળવું હાલવાની જરૂર પડે એમ વાત નથી. એટલે સામાન્ય રીતે જે નિવૃત્તિમાં આવે છે એને મોટો દાની કહેવાય છે. લોકો એમ જાણે છે કે દાનમાં આંકડો મોટો હોય તે મોટો દાની, ત્યારે જ્ઞાનીઓ એમ કહે છે, શાસ્ત્રકારો એમ કહે છે કે જેણે મેળવવાનું છોડી દીધું, જેને જગતની સંપત્તિ પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ છોડી દીધી, જેને જોઈતું નથી એ મોટો દાની છે, જોઈએ છે એ મોટો દાની નથી, જેને જોઈતું નથી એ મોટો દાની છે. જગ કો દે દી જગ કી નિધિ, આ જગતની નિધિ જગતને સોંપી અમારે જોતી નથી એમ કે છે. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી અથવા સ્તુતિ નિંદાના પ્રયત્નથી આ દેહની પ્રવૃત્તિ કરવી કે પૈસાની પ્રવૃત્તિ કરવી કે વચનની પ્રવૃત્તિ કરવી. વાણીમાં પણ વક્તા હોય, સારું સારી વાણી હોય એની બધા પ્રશંસા કરે, બહુ સરસ વાંચન આપે છે, એ સ્તુતિના અર્થે કરવા યોગ્ય નથી, પ્રશંસા મેળવવા માટે કરવા યોગ્ય નથી. ગુરુદેવ એક વાર કહેલું કે આચાર્યોના ઊંચામાં ઊંચા ન્યાય પોતાને બુદ્ધિગમ્ય થાય કે ઓહો આ તો બહુ ઊંચો ન્યાય છે, બહુ સૂક્ષ્મ ન્યાય છે, પણ એ ન્યાયનું પ્રતિપાદન કરતી વખતે બહુ ઊંચો ન્યાય મેં પ્રતિપાદન કર્યો એમ પોતાની મહત્તા બતાવવાનો અંદરમાં આશય રહી જાય કે હું બહુ ઊંચી વાત બતાવું છું એટલે લોકોને એમ થશે કે ભાઈ હા તો બહુ સારું સૂક્ષ્મ વાતો કરે છે, બહુ ઊંચી વાતો કરે છે. એ વખતે એ જીવ પુણ્ય પણ બાંધતો નથી, પાપ બાંધે છે. શું કે છે? પુણ્ય પણ નથી બાંધતો, ઉલટાનો પાપ બાંધે છે. કેમ કે એ પ્રશંસા અર્થે વાણીની પ્રવૃત્તિ છે. અહીં તો દેહની પ્રવૃત્તિ લીધી છે ને, પણ દેહમાં વાણીની મનની પૈસાની બધી પ્રવૃત્તિ લઈ લીધી, શું કોઈ પ્રવૃત્તિ સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે કરવા યોગ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખ વૃત્તિ વગરના વિધિ નિષેધમાં કાંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. શું કહે છે? અંતર્મુખ વૃત્તિ વગરની જેટલી કોઈ બાહ્ય ક્રિયા છે અને એ સંબંધીનો જે વિધિ નિષેધ છે એમાં જરાય કલ્યાણ નથી. વાસ્તવિક કલ્યાણનો અંશ પણ એમાં નથી, એમાં જરાય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદી ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં, આત્માને ફક્ત આવરણ કરવા બરાબર છે. આ વાત બહુ સરસ કરે છે. ગચ્છાદી ભેદ નિર્વાહ એટલે શું? કે આપણો સંપ્રદાય, ભાઈ મારે કાંઈ જોતું નથી, પણ આપણો સંપ્રદાય ટકી રહે ને, આપણી પરંપરા બધી ટકી રહે, શું આપણો ધર્મ ટકી રહે, એ ગચ્છાદી ભેદ નિર્વાહમાં એનો નિર્વાહ કરવા માટે કરવું. શું? અને અનેક પ્રકારના વિકલ્પો પછી એ કરવા માટે આપણા આપણામાં બધું ટકાવવું હોય તો અહીંયા આમ કરવું જોઈએ, અહીંયા આમ કરવું જોઈએ, આનું આમ ન કરવું જોઈએ, આનું આમ કરવું જોઈએ, અનેક જાતની માથાફોડ જે ઊભી થાય. અને એ વિકલ્પો સિદ્ધ કરવા, સિદ્ધ કરવા એટલે એ કાર્યો બધા બરાબર સંપન્ન થઈ જાય એને સિદ્ધ કરવા. સિદ્ધ કરવામાં જે કઈ રાગ દ્વેષ થાય એમાં આત્માને આવરણ કરવા સિવાય બીજું કઈ છે? ફક્ત પોતાના આત્માને દર્શનનું આવરણ વધારવાનું છે, અજ્ઞાનનું આવરણ વધારવાનું છે, રાગ દ્વેષનું આવરણ વધારવાનું છે, એ સિવાય કઈ નથી. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી, એમ જાણીને આ વચન લખ્યું છે. આ 29મા વર્ષમાં અનોપચંદભાઈના પત્રમાં આ સૂત્ર આવ્યું છે. કૃપાળુદેવનું આ વચન અત્યારે સૂત્ર જેવું પ્રસિદ્ધ થઈ ગયું છે. સુગાનીજીને બહુ પ્રિય હતું, ચર્ચામાં વાત કરેલી ત્રીજા ભાગમાં આવી છે કે પત્રમાં છે સાક્ષાત પત્રમાં આ વાત, આ વચન નથી, આ વચન તો આ એક જ જગ્યાએ છે. એ તો બીજો પત્ર છે, એમાં તો ઓલો છે, કઈ ફેરફાર કરવો નથી, હૃદયના ક્રમમાં કોઈ ફેરફાર નથી, અને પુરુષોનું સનાતન આચરણ છે, એ વાત છે. આ એક જ જગ્યાએ આવે છે કે સમ્યક અનેકાંતિક માર્ગ પણ, એટલે માર્ગમાં અનેક ધર્મ છે, અનેક ગુણો છે, વિધિ નિષેધ છે અથવા ઉત્સર્ગ ઉપવાદ છે, આવો અનેકાંતિક માર્ગ છે, પણ સમ્યક એકાંતિમાં નિજ પદની પ્રાપ્તિ કરાવવાનો જે અભિપ્રાય અથવા હેતુ છે એ હેતુ સિવાય બીજા કોઈ અન્ય હેતુ એ અનેકાંતપણાનું પણ કોઈ ઉપકારીપણો નથી. અનેકાંતિકપણો પણ ઉપકારી ક્યારે? કે સમ્યક એકાંતિમાં નિજ પદની પ્રાપ્તિ થાય ત્યારે, નહીંતર એનું અનેકાંત પણ ગડબડવાળું છે, એમાં કોઈ ઠેકાણો નથી. એમ લઈ લેવું, પત્રમાં લીધું છે, સુગાનીજી પત્રમાં લીધું છે, પોતાના પત્રમાં લીધું છે. આ વાક્ય મને બહુ ખૂબ પ્રિય છે, શ્રીમદજીનો આ વાક્ય મને બહુ પ્રિય છે. કારણ કે અનેકાંતના નામે જીવ ભ્રમણામાં ચડી જાય છે. અનેકાંત છે ભાઈ, આ તો અનેકાંત માર્ગ છે, એમ કરી નિજ પદની પ્રાપ્તિ સિવાય બીજી પ્રવૃત્તિ ઉપર એટલું બધું વજન આપી દે બાહ્ય પ્રવૃત્તિ ઉપર, ભાઈ તો અનેકાંત છે, એટલું કઈ નિશ્ચયની વાત નથી, વ્યવહાર પણ સાથે જોઈએ, ફલાણું પણ જોઈએ, એમ કરી નિશ્ચય વ્યવહારમાં અનેકાંતપણાની અંદર સરવાળે સ્વપદની પ્રાપ્તિ નિપદની પ્રાપ્તિ થતી નથી, તો એનું અનેકાંત પણ સાચું નથી. એટલે આ વચન એમને બહુ સારી રીતે બોલ્યું. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંતિવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ એ ઉપકારી નથી એમ જાણીને લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ લખ્યું છે, તમારા પ્રત્યેની અનુકંપાને લીધે લખ્યું છે. અમારે કઈ જોતું નથી, પણ તમે જે બાહ્ય વ્યવહારમાં પીડ્યા છો અને જરા પણ સ્વરૂપનું લક્ષ થતું નથી, તો તમને કદાચ એમ થશે કે ભાઈ અમારે આત્મકલ્યાણ માટે તો અમે આ બધું કરીએ છીએ, અમે ધર્મની ક્રિયા પણ આત્મકલ્યાણ માટે જ કરીએ છીએ ને, અમારો આશય તો આત્મકલ્યાણનો જ છે ને, એમ અમે અનેકાંત રાખ્યું છે. નિર્ભુતની પ્રાપ્તિ થઈ કે નથી થઈ, થાય છે કે નથી થતી, યથાર્થ માર્ગ છે કે નહીં એ તો જુઓ. એમને ક્યાંથી કઈ આશયમાં મારો બરાબર છે માટે પ્રાપ્તિ થઈ જવાની છે, એ વાત ખોટી છે. તો દ્રવ્યલિંગીને અભિપ્રાય આત્મકલ્યાણનો નહોતો, એ વાત પોતાને ભ્રમણામાં નાખવાની છે. માત્ર તમને અનુકંપા બુદ્ધિએ લખ્યું છે, નિરાગ્રહથી લખ્યું છે, અમારો કોઈ કહેવા પાછળ આગ્રહ નથી કે તમે અત્યારે આ બધી ક્રિયા છોડી દો, છોડાવવાના આગ્રહથી પણ કર્યું કે ગયો, નિરાગ્રહ પણ એ મધ્યસ્થ બુદ્ધિએ લખ્યું છે, નિષ્કપટતાથી લખ્યું છે, કહેવામાં અમારું કોઈ કપટ નથી, શું કોઈ માયાચાર નથી કે આવી રીતે આમ કહેશું તો આમ થશે, અત્યારે આમ કહી દઈએ પછી આમ કહેશું પછી આમ કહેશું, કોઈ પ્રી પ્લાનિંગ જેને કહીએ, બિલકુલ નિષ્કપટતાથી લખ્યું છે, નિર્દંભતાથી લખ્યું છે, કોઈ ધર્મનો દંભ કરીને પણ લખ્યું નથી, અને કેવળ આત્મહિતાર્થે લખ્યું છે. માત્ર લખ્યું છે એમાં કેટલા શબ્દો વાપર્યા, કે તે માત્ર અનુકંપા બુદ્ધિએ નિરાગ્રહથી નિષ્કપટતાથી નિર્દંભતાથી અને આત્મહિતાર્થે લખ્યું છે. ત્રણ માં નાસ્તી લીધી, નિરાગ્રહ, નિષ્કપટતા અને નિર્દંભતા, અને આત્મહિતમાં આસ્તી લીધી, અને એકનો આત્મહિતાર્થ તમને લખ્યું છે. એમ જો તમે યથાર્થ વિચારશો, અમારા વચનોનો યથાર્થ વિચાર કરશો, તો તમને અવશ્ય દ્રષ્ટિગોચર થશે, અને જો તમને તે યથાર્થ લાગશે તો અમારા વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. અને સાચું લાગે તો ગ્રહણ થાય, વિશ્વાસ જ ન આવે તો ગ્રહણ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. એટલે અહીંયા લોકસંજ્ઞા છોડાવી છે, અનેકાંતના માને પણ જીવ ભ્રમણામાં રહી જાય છે એ વાતની પણ ચોખવટ કરી છે, અને એ તપાસમાં પ્રેરણા કરી છે કે આત્મકલ્યાણ થાય છે કે નહીં, નિજ પદની પ્રાપ્તિ થાય છે કે નથી થતી, કે એમને આપણે કરી જઈએ છીએ ક્રિયા, પછી જે સંપ્રદાયમાં જે ટોળામાં જે ક્રિયા હોય તે કરે જ આવા, એ રીતે અનેકાંતને મૂલવવાનો નથી. ભક્તિ પણ કરવી જોઈએ, પૂજા પણ કરવી જોઈએ, દાન પણ દેવું જોઈએ, તત્વજ્ઞાનનો અભ્યાસ પણ કરવો જોઈએ, બધું એ રાખવું જોઈએ, કેમ કે અનેકાંતિક માર્ગ છે. કઈ કરવું જોઈએ કરવું જોઈએ, પણ તને નિર્ભદની પ્રાપ્તિ થાય છે કે નથી થતી એનું શું, એનો વિચાર છે કે નહીં, તો એ બધી બાહ્ય ક્રિયા સિવાય બીજું કાંઈ નથી, અને અનેકાંતના નામે જીવ છેતરાઈ જાય છે, અને એમને મનુષ્યાયુ જેવું મનુષ્યાયુ પૂરું થઈ જાય છે.